વિલંબ ન કરીએ. સારા વિચારો કરવાની અંદર ક્યારે પણ ઢીલાશ આણવી નહીં. તો આવી જે મહારાજ તરીકેની જે પોતાના જીવનની સફળતા અને એ સફળતા માટેની આપણી ભાવના જે આપણે વ્યક્ત કરીએ છીએ સદભાવના તરીકે, જેને આશીર્વાદ કહેવાય. કોઈ પણ વ્યક્તિને સફળતા મેળવવા માટે આશીર્વાદ મળે તો એને આનંદ. તો ભગવાનનો જય તો થયેલો જ છે, ભગવાન તો હંમેશા સફળ છે જ, પણ એ ભગવાનના આશ્રય, જય મહારાજના આશ્રય તમારામાં બેઠેલી ચેતના એ પણ સફળ થાય. અને એટલે કહ્યું સંત રામના જય મહારાજ. તમને જય મહારાજ પાઠવવામાં આવે કેમ? આત્મા પોતાની ચેતના એને ઓળખ્યા પછીથી જે નિમ્ન પ્રકારનું જીવન જીવાઈ રહ્યું છે, જેમાં ડગલે ને પગલે ઠોકર હાર, એની અંદર પરાજય માણસ જોયા જ કરતો હોય છે, અનુભવ્યા કરતો હોય છે, એમાંથી બહાર નીકળવા માટે એને સત્સંગ અને કોઈ ભગવદ આશ્રય અને આત્મ આશ્રય લઈને ચાલે તો અવશ્ય એનો જય થશે, એનો વિજય થશે. ભગવાન જેને આપણે આપણી જીવનની એક ધારણા છે અને એ ભગવાનની અંદર આપણી એની એક આસ્થા છે, આપણો આસ્થાનું બિંદુ છે કે ત્યાં આગાડી આપણે સ્થિર થઈએ છીએ. આસ્થાના બિંદુ આગળ આપણે સ્થિર થઈને ત્યાં શાંતિ મેળવીએ. એટલે એ જે ભગવદ આશ્રય છે અને ભગવદ આશ્રય દ્વારા હું મારા જીવનની અંદર જેમ ભગવાનને આપણે ઉચ્ચ અવસ્થાવાળા સ્થાપ્યા છે અને આપણને શ્રદ્ધા છે ભગવાન બહુ મહાન છે, બહુ પવિત્ર છે, ભગવાન ખૂબ જ ઉચ્ચ અવસ્થાવાળા છે, ભગવાન અનંત છે, બસ એ જે અનંતતા અને પવિત્રતા ભગવાનની, એની જે સફળતા છે એમ એના ચિંતન દ્વારા, એ ભગવદ આશ્રય દ્વારા હું પણ મારી જાતને, મારા જીવનને એટલા ઊંચા વિજય સુધી, એટલી સફળતા સુધી લઈ જવા માટે ઈચ્છી રહ્યો છું. જય મહારાજ, સંત રામના જય મહારાજ. નિમ્ન અવસ્થાનું જે જીવન છે, હલકું, રાગદ્વેષ વાળું, અનેક પ્રકારની ઉપાધિઓ વાળું, કે જેમાંથી માણસ થાકે છે, દુખી થાય છે, બહાર નથી નીકળી શકતો, તો એવા સમયે એને જે સત્સંગ મળેલો હોય છે કે જે આધાર છે પોતાની ભક્તિની, માન્યતાનો, ઉપાસનાનો, એમાં એને કહેવામાં આવે કે જય મહારાજ. એટલે જે મહારાજનો તે આશ્રય કર્યો છે, એમણે જે રીતે પવિત્રતા, સમજણ અને સફળતા મેળવી છે, એવી ને એવી જ સફળતા તારામાં રહેલા એ આત્મા સ્વરૂપ મહારાજને પ્રાપ્ત થાય. અન્યની તો જય છે, પણ તમારો વિજય મેળવવા માટે, તમે તમારા જીવનમાં સફળ થવા માટે વિચાર કરીએ, વિચારે રહીએ. સમજણમાં સાધન સર્વે છે અને તમે મુક્ત છો, માત્ર શરીર નથી, શરીરથી પર છો, પણ છતાંય શરીરની અંદર આશ્રય લીધેલો છે. શરીરના આયુષ્યનું બંધન છે આત્માને, ચેતનાને, પણ એનાથી તદ્દન ભિન્ન છે. એ રીતે જો સમજણપૂર્વક ચાલે તો એને કહે છે મુગત રામ. હે આત્મારામ, તમે મુક્ત છો. અને એ રીતે જ તમે તમારી અવસ્થાને સતત સમજો, સતત એ પ્રમાણે જ વિચારો અને એ જ પ્રમાણે એનું ચિંતન કરો. એને શબ્દમાં પણ એ જ હોય, મુગત રામને બસ તમે આટલું કરજો એમ જ કહે છે આ સંદેશો છે મહાપુરુષોનો, ગુરુ મહારાજનો, સંત રામના જય મહારાજ. મુગત રામને કહીએ આટલો સંદેશો કહેજો કે જે મને મુક્તિ અપાવે. આટલો સંદેશો મારા ગુરુજીને કે કાયા તો અમને લાગે છે કાચી, કાયાના બંધન અમને કાચા લાગે. તો ગુરુ મહારાજ પણ એ જ કહે છે સંદેશાની અંદર કે તમે તમારા તમારી અવસ્થાને ઓળખો, તમારા જીવનને સમજો. તમે જે કંઈ ગુરુ મહારાજને એ ભજન પદની અંદર કહે છે કે તમે જે કંઈ આદેશ આપશો, જે સંદેશો આપશો એ અમે ઉર્મા ધારણ કરીશું, પણ આ કાયા અમને કાચી લાગે. આ આયુષ્ય પર અમને એટલો બધો વિશ્વાસ નથી કે એક શ્વાસ નીકળેલો ફરી પાછો અંદર જશે કે કેમ, રાત્રે સુઈ ગયા છીએ તો સવારે ઉઠાશે કે કેમ, સવારે ઘરની બહાર નીકળ્યા છીએ તો સાંજે ઘેર પાછા આવી શકાશે કે કેમ. અમને ઘણો સંદેહ છે, તો આપ અમને એમાંથી બહાર કાઢો આ સંદેશો ભજનનો. એ જ સંદેશો છે બીજો નહીં. તમને એમ થશે કે આ સમજણનો કેમ આટલી બધો ઉપયોગ થતો હશે, પણ સમજણ શબ્દનો અર્થ છે જ્ઞાન. હૃદય જ્ઞાનાન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ શક્ય નથી. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, એ જ્ઞાન વડે, એ સમજણ વડે બધા જ કર્મો નાશ થઈ શકે, બધા જ બંધનો પણ સમજણ વડે કાપી શકાય, તોડી શકાય. બધા જ બંધનો સમજણથી જ કાપી શકાય, એમાંથી મુક્ત થઈ શકાય. નહીંતર બંધન એના એ જ હોય, પણ સમજણથી ખુલી જાય અને સમજણ ના હોય તો એના એ બંધનમાં આવી જાય. ચાવી એક છે નાની સરખી, એક મોટા તાળાને ખોલે છે. એ તાળા ખોલવાથી એક દરવાજો ખુલે છે, અને દરવાજો ખુલવાથી એક આખું મકાન ખુલી જાય છે. પણ એક નાની ચાવી જોઈએ એની સાથે. નાની ચાવી તાળાને ખોલે, તાળું દ્વારને ખોલે, અને દ્વાર આખા ઘરને ખોલી જાય. એમ સમજણ, નાની સરખી સમજણ. બાલાદપિ સુભાષિતમ ગ્રાહ્યમ, નાનું બાળક પણ જો સમજણનું એક વાક્ય સાચું કહેતું હોય નિર્દોષ ભાવથી, તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ. સાધન સર્વે સમજણમાં છે. અને એકવાર એને કહેવામાં કે ભાઈ આટલું ના કરીશ, અને જો માની ગયો તો ઉઘરી ગયો અને કહ્યું હોય કે આજે જવા આ ટાઈમે જવાનું નથી, ઠીક નથી, અને ન ગયો અને ત્યાં જે જવાનું હતું ત્યાં એવો અકસ્માત ઊભો થયો, પછી એને ખ્યાલ સારું થયું ને ન ગયો તે, એક વાક્યની નાની સરખી સમજણ માણસને મૃત્યુના ભયમાંથી ઉગારી નાખે. તો મુક્ત આત્માને, મુક્ત જીવનને એટલું જ સાચવવાનું છે, એટલું જ કહેવાનું છે, હે આત્મરામ તમે મુક્ત છો, હે ચેતના આ શરીરમાં રહેવા છતાંય શરીર આ જે કંઈ વ્યવહારો અને જે કંઈ ઉપાધિઓ કરે છે બધી છે, છતાંય તું મુક્ત છું. ક્યારે સમજણ પડે કે હું મુક્ત છું? બાકી જીવનભર તો શ્વાસે શ્વાસે વ્યવહાર એટલા બધા એવા છે, શું કરીશ, ક્યાં જઈશ, કેમનું કરીશ, નથી સમય, હજુ પૂરું થતું નથી, હજુ આટલું બાકી છે. માણસ આમ આકુળ વ્યાકુળ થતો હોય, પણ જ્યારે અંતિમ ક્ષણો આવે ત્યારે એ વ્યક્તિ સૂતેલી હોય પોતાના બિછાને અને થોડીક માનસિક રીતે સ્વસ્થ હોય તો એટલું તો ભલે એટલી બધી એટલા બધા વ્યવસાયમાં વ્યસ્ત હતો છતાંય કે બસ હવે હું જાઉં છું. ક્યાં ચાલ્યો કે આટલું બધું કામ છે ને, તું કહેતો તો મારી પાસે સમય નથી ને, હજુ ઘણું બધું બાકી છે ને, બસ જાઉં છું પૂરો છું. ઈ જે આટલી બધી ઉપાધિઓ, આટલી બધી જે એની વ્યથા અને એને જે કોઈ વ્યવહાર હતો એ બધા વ્યવહારને મૂકીને એકદમ ચાલવા માંડે ત્યારે સમજ, હવે કંઈક સમજ્યું કે હું મુક્ત છું. આટલા બધા બંધનો, આટલી બધી જવાબદારીઓ અને છતાંય એ શરીરમાંથી ઊભો થઈને ચાલ્યો, ચાલી નીકળે ચેતના તરીકે, એટલે મુક્ત થઈ ગયો ને. શરીર પડી રહ્યું, વ્યવહાર અને ઉપાધિઓ પણ ત્યાં ને ત્યાં રહી, પોતે મુક્ત. રામજી મુગત રામને કહીએ, સમજણમાં છે સાધન. અભી સે સોચો, જબ નહીં હોંગે તબ ક્યા હોગા, તો અભી હૈ તબ હમારે બિના નહીં હો સકેગા, નહીં ચલ સકેગા, ઇસકે લિયે રોતે ક્યો હો. હોતા હૈ, હોતા રહે. હમ નહીં થે તબ ભી હોતા થા, નહીં હોંગે તબ ભી હોતા હી રહેગા. ઇસ દુનિયા મેં સે કિસી કે જાને કે બાદ ઘડી કહીં રુક ગઈ, એસા દેખા?